Vraja Govindam, Vraja Govindam, Govindam, Vraja Muramate. Prapte Sanni Hite Marane, Nahi Nahi Rakshate. Govindam, Raja Govindam, Govindam, Raja Govindam, Raja Govindam, Raja Govindam, Raja Govindam, Raja Govindam, Yallabhase nija karmopatam Vittam tena vinodayatitam Vraja Govindam, Vraja Govindam Govindam, Vraja Moodhamate Bhaja Govindam, Bhaja Govindam, Govindam, Bhaja Moodhamate. Moodha Jahihi Dhanagam Trushnam, Kuru Sad Buddhim, Manasi Vitrushnam, Yallabhase Nija Karmopatam, Vittam Tena Vinodaya Chittam. શંકરાચાર્ય જી કહે છે કે હે મૂઢ, ધનની તૃષ્ણા છોડ, ગોવિંદનું ભજન કર. યલ્લભસે નિજ કર્મોપાતમ, આગલી પંક્તિની વાતો થઈ ગઈ છે એટલે બીજી પંક્તિ ઉપર જ આપણે સીધી વાત લઈએ છીએ. યલ્લભસે નિજ કર્મોપાતમ, વિત્તમ તેન વિનોદય ચિત્તમ. તારા પોતાના કર્મના અનુસારે જે સુખ સંપત્તિ મળે એમાં સંતોષમાન અને આનંદમાં રહે. તારા કર્મોના અનુસારે કર્મ એટલે અત્યારે જે પુરુષાર્થ કરીએ એ પણ, અને કર્મ એટલે પૂર્વે પ્રારબ્ધ કર્મ, જે ગત જન્મોમાં કર્મો કર્યા છે એના હિસાબથી જે મળે એમાં સંતોષમાં. આપણે ત્યાં ચાર પુરુષાર્થની ચર્ચા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષાર્થ એટલે પરિશ્રમ, ચાર માટે જ લોકો કરતા હોય છે. ધર્મને અર્થે મહેનત કરતા હોય, સાધના કરતા હોય. અર્થ એટલે પૈસાને માટે મહેનત કરતા હોય. કામ એટલે બધા સંસારના બધા ભોગ ઈચ્છાઓ પૂર્તિ માટે પરિશ્રમ કરતા હોય. અને ચોથો પુરુષાર્થ, મોક્ષ માટે લોકો મહેનત સાધના કરતા હોય છે. એમાં બે છે એ આપણા હાથની વાત છે, અને બે આપણા હાથની વાત નથી. ધર્મ અને મોક્ષ એ આપણા હાથની વાત છે. આપણે જેટલું ધર્મ પાલન કરવું હોય, દાન પુણ્ય કરવું હોય, સત્કર્મ કરવા હોય, તો એમાં કંઈ ભાગ્યમાં ગોતવા ન જવાય. કરો તો થાય, ન કરો તો ના થાય. મોક્ષને માટે પણ જે પુરુષાર્થ કરવો હોય તો કરો, સ્વતંત્ર છે. પણ અર્થ, પૈસો અને જે કાંઈ સુખ સુવિધા ભોગવિલાસ મળે એમાં ભાગ્યની જરૂર ખરી, હોય તો મળે, નહીં તો ના મળે. નહીં તો મળ્યું હોય તો જતું રહી. ઘણાને જુઓ ને, કમાય ઘણું પણ પૈસો ટકે નહીં, જ્યારે જુઓ ત્યારે ખીસું કાલે. એ કંઈક હોય ભમરો એવો, એટલે પૈસો અને ભોગ એટલે કે અર્થ અને કામ એ ભાગ્યની વાત છે, અને ધર્મ અને મોક્ષ એ પુરુષાર્થની વાત છે. પણ આપણે ઉલટું જીવીએ છીએ. અર્થ અને કામ એટલે પૈસો અને ભોગ વિલાસ, તો એ આપણે એમ માનીએ છીએ કે એ પુરુષાર્થ કરીએ તો જ મળે, પુરુષાર્થ ન કરીએ તો કાંઈ ના મળે. અને મોક્ષ ને ધર્મ ભાગ્યમાં હોય તો થાય. હવે ઉલટું જીવે એને ક્યારે સુખ આવે? બે વસ્તુ ઊંધી પાયો જ ખોટો માંડ્યો. બિલ્ડિંગ ક્યાંથી પછી સારી રહે? છતાં એ અર્થ અને કામ એટલે કે જે કઈ સુખ સંપત્તિ એ ભાગ્યમાં હોય એટલું જ મળે એ વાત છે. આખું એ જીવન આપણું છે એ કઈ કેવળ ભાગ્યનું પૂતળું નથી. પૂર્વે જે કર્મ કર્યા હોય એ કામ કરતા હોય જીવનમાં, અને આ જન્મે જે કરીએ એ પુરુષાર્થ પણ કામ કરતો હોય છે. બંનેનું જોડ છે જીવન. ગોપાળાનંદ સ્વામી સારંગપુર પધાર્યા. ત્યાંના રાઠોડ દાદલ સ્વામી પાસે આવીને બેઠા, પણ ઉદાસ ચહેરો. સ્વામીએ પૂછ્યું કે દરબાર કેમ આમ ઢીલા છો? કે સ્વામી તકલીફ છે. હવે એમ થાય છે કે અમારી ઘરની વાત તમને કેવી કે ન કેવી? જોકે કેવા જ આવ્યા હોય. પણ આવી એક ડિસન્સી પાળવી પણ પડે તો આમ સામા માણસને સારું લાગે, જરા એમ લાગે કે બહુ આપણને કાંઈ સંભળાવીને પણ પકડશે નહીં એમ. વાંધો નહીં, દરબાર બોલો ને. સ્વામી, મારે દીકરો 21 વર્ષનો થયો. બહુ મજાની વાત, ઘણી બધી આમ તમને સમસ્યા ઉકલી જાય એવી છે. રોકડી વાતો તો આપણે ત્યાં ઘણી છે. મારે 21 વર્ષનો દીકરો થયો, પણ સ્વામી આના કરતાં દીકરો ન હોય તો સારું. કેમ દરબાર એવું બોલો છો? શું કરીએ સ્વામી? વ્યવહારમાં કે ખેતીવાડીમાં કે કાંઈ પણ કામકાજમાં મદદ તો કરતો નથી, પણ અવરોધ કરે છે. સા મદદ ન કરે તો કાંઈ નહીં, પણ હેરાન બહુ કરે છે. શું કરે દરબાર? હવે સ્વામી શું લાંબી વાત કરી, પણ હવે ગાયો હોય બાંધી હોય વાછડા છોડી દે અને ધાવા માંડે. વાછડા તો એની મમ્મી છે એટલે જાય, એટલે ધાવા માંડે તો પાછું ઊભો દાંત કાઢે ને બોલે, જો એ ભાઈ કોકના વાછડા ધાવે છે જોજો. પણ પોતે વાળે નહીં સ્વામી, અમારે દોડવું પડે. મોટો છોકરો થયો 21-22 વર્ષનો, હવે એને શું પાછો દરબારનો દીકરો બહુ કંઈ કહેવાય નહીં. અમે બાંધીએ ખેતરમાં, પછી બળદ હોય આ બધું હોય તો બધું જે કાંઈ વાવ્યું હોય એમાં એ બળદ ને બધા ગાયો ભેંસો છોડી દે, અને પછી બૂમ પાડે કે જોજો ઢોરા ચરે છે વાળજો, નહીતર આપા કાંઈ નહીં રહીએ. ઘરમાં દૂધ દોહેલા પીડ્યા હોય તો હાલતો જાય, ઠેબા મારતો જાય, ઢોળતો જાય કે જોજો ભાઈ ઢોળાઈ જાય છે, રસ્તા મૂકતા નહીં. કે આવી અવળાઈ સ્વામી કેટલીક ગણાવી, આ તો મેં તમને નમૂના કયા. મદદ કરે નહીં, નુકસાન કરે. ખેતીવાડી આવી રીતે ખવડાવી દે, ગાયોને ભેંસોને વાછડાઓને ધવડાવી દે, વસ્તુઓને ઢોળી ફોડી નાખે, તોડી નાખે, તો કોને કહેવા જાવ? સ્વામી તો ત્રિકાળ જ્ઞાની છે. ગોપાળાનંદ સ્વામીનો મહિમા તો કંઈક કયો જાય એવો નથી. જેમ આપણે દીવો જલતો હોય નજરે જોઈએ એમ અનંત કોટી બ્રહ્માંડના જીવને એ પોતે સાક્ષાત દેખે છે, એવા સમર્થ. હવે એને શું આ બધું? છતાંય જોયું એવા સમર્થ પુરુષો અહીંયા હોય, સહજાનંદ સ્વામીને હાથ જોડે છે, અને સામાન્ય જીવ હોય એનું અપમાન કરે. ઘણા એવા હતા એ વખતે ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હોય તો શું કે ખબર છે, ગોપાળિયું જ્ઞાન પીરસે છે. એટલે તે દિયે એવા હોય તો આજે ન હોય. એટલે આવા હોય જમાને જમાને હોય જ, એના માટે સ્પેશિયલ અવતર્યા હોય છે. એટલે ગોપાળાનંદ સ્વામી કે દરબાર, તમને સત્સંગ થયો ને એ તો થોડાક વર્ષો થયા, વાત એ સાચી, પછી તમે સત્સંગમાં આવ્યા, આ બધો જોગ થયો, તમે નિયમ ધર્મ પાળતા થયા, દરેક શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા થયા, આપણા સત્સંગના નિયમો પાળીને શુદ્ધ નીતિમય જીવન જીવતા થયા, પણ એ પહેલાં તો તમે કેવા હતા એ બધું જાણો જ છો, તો તમે એના બધા ફળ ભોગવો છો. પણ સ્વામી કંઈ આવા હોય અમારે ચોખ્ખું કહેવું પડશે દરબાર, કયો તો સમજાય. સ્વામી કે દરબાર, તમે યાદ કરો વર્ષો પહેલા તમારે ત્યાં એક માણસ કામ કરતો, ખેતીમાં તમે રાખ્યો હતો, એને કામ કરાવી કરાવીને તમે તોડાવી નાખ્યો, પણ તમે એક પૈસો એને પગાર પેઠે આપ્યો નથી. પહેલાના દરબારો લોકો વેસ્ટ કરાવતા ને, બિચારા બહુ મહેનત તમે કરાવી અને એક પૈસો એને આપ્યો નથી, ચૂસ્યો છે એને, યાદ છે? હા સ્વામી યાદ છે. બસ એ આજે છોકરો થઈને આવ્યો છે. હવે વર્ષો પહેલાનું જે નામઠામ સહિત સ્વામીએ બધું કહી દીધું, પછી દરબારને શું એમાં સંશય? એ વાત તો સાચી છે, બસ એ છે ને એ આજે આવ્યો છે, અને આ તમારો દીકરો થઈને તમારું લેણું બધું પૂરું કરે છે. જે સ્વામી આ ક્યારે પૂરું થાય? દરબાર એનું જયારે બરાબર ચૂકતે થઈ જશે એટલે પટ દઈને મરી જશે. મા બાપ આ દયા કરો ને ક્યારે પૂરું થશે? બહુ જાજુ નથી, બે વર્ષ છે, હવે બે વર્ષમાં એનું લેણું પૂરું કરશે. નુકસાન કરે એ કરવા દો, જેટલું વહેલું એટલું વહેલું, કારણ કે તમે એનું જે લઈ લીધું છે મહેનત કરાવી કરાવીને, એટલું પગાર પેટે બધું વસૂલ કરશે પછી જ એનો દેહ પડશે, એટલે બે વર્ષમાં પૂરું થઈ જશે. આ સુધી હવે મૂંગે મોઢે સહન કરો. જો એ કર્મો એણે આ જન્મમાં જ કર્યા હતા પણ એવા તીવ્ર થયા, તો છોકરો થઈને આવ્યો એ કર્મ ભોગવવાના આવ્યા કે નહીં? બસ ત્યારે આવી રીતે આપણે જે કર્મ કરીએ છીએ એનું એક પ્રારબ્ધ બંધાય છે, એ આપણે ભોગવવાનું આવે છે. પછી એની ગમે એટલી ફિલોસોફીથી ના પાડીએ કે ન પાડીએ કે હા પાડીએ, જે છે એ છે. એટલે પણ એક વસ્તુ બીજી જુઓ, એ એના કર્મોના હિસાબ પેટે આવ્યો છે અને એની લેણ પૂરી થઈ જશે એટલે મરી જશે, બરાબર છે? એટલે 21 + 2 એટલે 22-23 વર્ષ થયા. 23 વર્ષમાં એમણે છેલ્લા વર્ષોમાં ગોપાળાનંદ સ્વામી જેવા સંતો, સત્સંગ, શ્રીજી મહારાજની બધી આ બધી એનો જોગ પણ થયો, તો એ નવું કર્મ થયું. એટલે હવે એ કર્મ એના મર્યા પછી આ જે સત્સંગનો જોગ થયો એ એને ફળશે. પહેલા જે કર્યું તે આજે આવી રીતે આવ્યો, હવે જે કર્યું એ એનું પ્રારબ્ધ થઈ ગયું, એ સંસ્કાર બંધાઈ ગયો. એને થોડી સેવા કરી હશે, વાતો સાંભળી હશે, સંતોની સેવા કરી હશે, બે પાંચ નામ જપ્યા હશે, ભગવાનનો આશ્રય કંઠી બાંધીને કર્યો હશે, એ બધું હવે સંસ્કાર પડ્યો ને એ કર્મ થયા. હવે એના પછીના જન્મમાં એને એ સંસ્કારો કામ આપશે. એટલે બંને વસ્તુ દેખાણી, કર્મ આપણે પૂરે કર્યા હોય એ ભોગવીએ પણ છીએ અને નવા કર્મ બાંધીએ પણ છીએ. ભાગ્યમાં જે હતું એના નવા કર્મોમાં એને જ્યાં ટચ ન થાય ત્યાં વિરોધ નથી કરતો. નુકસાની જે રાઠોડ દાદાને પેલો છોકરો જે નુકસાની કરે છે તો એ ભાગ્યનું ક્ષેત્ર છે, એ છોકરો એ કર્યા રાખે છે. પણ સત્સંગ કરવો હોય, સેવા કરવી હોય કે સાધુઓની પાસે બેસવું હોય તો એમાં પેલું એનું કર્મ એને અવરોધ નથી કરતું, કારણ કે એની બાઉન્ડ્રીમાં નથી આવતું, એના હિસાબ કિતાબમાં નથી આવતું, એના ક્ષેત્રથી બહારું છે, એટલે એમાં કોઈ ભાગ્ય નડે નહીં તમને કરવા દે. પણ ભાગ્યના ક્ષેત્રમાં જે આવે કર્મો એમાં ભાગ્ય તમને સારું કે નબળું એ નડે, એમાં અસર કરે. પણ એના ક્ષેત્રનું બહારનું હોય એમાં એ નડે નહીં, તો એટલે આપણે નવું પણ કરી શકીએ ને. તમને કોઈ એક બોક્સ આપે, એ બોક્સમાં શું છે એ તો પ્રેઝન્ટ આપી છે, શું છે એ તો તમને ખબર નથી. ખબર ક્યારે પડે કહોજી? ખોલ્યા વગર ખબર પડવાની નથી, અને ખોલવું એ પુરુષાર્થ છે. આપણું જીવન છે એ પણ એક બંડલ છે, એક બોક્સ છે. ભગવાને આપણને ભેટ આપ્યું છે, લ્યો બેટે આવ્યું છે, અમે તો તમને આવેલું પાર્સલ પહોંચાડીએ. હવે એ પાર્સલને જો આપણે ખોલીએ જ નહીં તો કેમ ખબર પડે એમાં શું છે? એટલે પુરુષાર્થની પ્રાધાન્યતા છે. પુરુષાર્થ કરીએ એ બંડલમાં જે હશે એ નીકળશે, એના ક્ષેત્રમાં જે આવતું હશે ત્યાં સારો નરસો પ્રભાવ પાડશે, એના ક્ષેત્રમાં નહીં આવે તો એ કાંઈ તમને અડશે નહીં. તમે જે કરતા હશો એમ તમને છૂટથી કરવા દેશે, એમાં જરાય અવરોધ નહીં કરે. એટલે પુરુષાર્થ પ્રથમ છે. પછી પુરુષાર્થ ફળે પણ ખરો ન પણ ફળે, હવે આપણને ખબર નથી કે આના ઉપર ક્યાં અસર ભાગ્ય કરે છે. આપણે તો એટલું જ જાણીએ છીએ, આપણે પુરુષાર્થ કરી જાણીએ એટલી જ આપણી હેસિયત, કેટલો થાય એ પાછું આપણા હાથની વાત નથી. કરીએ થાય એટલો કરી શકીએ, બાજુ શું થાય પછી કાંઈ ખબર પડતી નથી. એટલે પુરુષાર્થ અવળો પણ પડે અને સવળો પણ પડે, એ બધું પુરુષાર્થ કર્યા પછી ખબર પડે. બહુ સરસ મજાની વાત. કાપે ઉંદર કરંડીયો, મદારીનો કરંડીયો, સાપ બેઠો હોય, ટોપલો ઢાંક્યો હોય, રોટલા ટુકડા આવ્યા હોય, સુગંધ ગંધ રહી ગઈ હોય, ઉંદર રાતે ફરતો ફરતો આવ્યો, એને થઈ ગયું કે આમાં કંઈક છે હું ખાઈ લઉં. હવે ઉંદર ઓલા કરંડિયાને કાપવા માંડ્યો કે અંદર જઈને હું લાડવો ખાઈ લઉં. કાપે ઉંદર કરંડિયો અને સાપ ઉંદરને ખાય, આમ જુઓ ઉદ્યોગે અવળું પડે ને ધાર્યું ધણીનું થાય. હવે એ તો વિચારો મહેનત કરી રોટલો ખાવા ગયો હતો, એમાં ઓયલો સાવ નવરો ધૂપ બેઠો હતો, એને ઘરે બેઠા ખો ભોજન આવ્યું, લ્યો હવે આમાં કઈ ઠેકાણું રહે છે ભાઈ? ઓયલો નિરાતે સૂતો હતો, એને ખોળામાં રોટલો પીડ્યો. એટલે જિંદગી બહુ રહસ્યમય છે. પણ એટલું જ ધ્યાન રાખવાનું કે પુરુષાર્થ કરવાનો પણ નીતિમય ધર્મમય હકથી લેવાનું, પ્રામાણિકપણે પુરુષાર્થ કરવાનો, એટલે ભાગ્ય હશે એમાંથી જે સારું નબળું છે એ ઘણું સારું થશે. અને પછી મહેનત કરીને પછી છોડી દેવાનું, હશે ભાગ્યમાં નહીં હોય દાવાદીઓને, અને ભગવાનના આશ્રિત છીએ આપણે તો આપણે એમ માનવું કે હરી ઈચ્છા ભાગ્યમાં હશે તો થશે, નહીં હોય નહીં, એ એક ખોખલી આશ્વાસન માની શકાય. પણ આ સબીજમાં ભગવાનનો આશ્રય છે અને માનીએ ભગવાનની ઈચ્છા, ભક્તિ થઈ જાય, દુઃખ કે સુખ ભોગવવાનું તો આવ્યું જ, પણ હશે મારા પ્રભુની ઈચ્છા, લ્યો એ ભક્તિ થઈ ગઈ, તો કરવા જેવું તો એ જ ને. હવે ભાગ્યમાં હશે કે નહીં હોય એ જવા દો ને, બસ મારા ભગવાનની ઈચ્છા. તો ભગવાને એમ નોંધમાં લે, સારું મને યાદ તો કર્યો, તો એ એક નવું પાછું બંધાવ્યું તો ખરું. એટલે હંમેશા ભગવાનની ઈચ્છા માની અને સંતુષ્ટ રહેવા, અને એમાં બહુ ન શ્રદ્ધા આવતી હશે ભાગમાં નહીં હોય એમ સંતુષ્ટ રહ્યો, પણ પોતાના કર્મ અનુસારે જે મળે એમાં સંતોષ માન. સંતોષ મોટી વાત છે, સંતોષ જેવું કોઈ સુખ નહીં. રે તો નહીતર પછી ઓલું ઉંદર કરંડિયો કાપવા જાય એવું થાય. વાત તો સાચી છે, સંતોષ તમે જો તમને સરસ મજાનું જમવાનું આપ્યું હોય, રોટલી દાળ ભાત શાક ભજીયા શ્રીખંડ પૂરી જલેબી છાટા જેટલું ગણી શકે એટલું આપ્યું હોય, હવે તમને ઓલી કાચરી જ જોઈતી હોય કોઠિંબાની, અને એ ન આવે તો તમને શું થાય? મજા નથી આવતી. હવે એમાં વાક કોનો? આપણો પોતાનો ને. હવે ત્યાં જ ધ્યાન રાખ્યું, આ બધું પીરસ્યું પણ કોઠીમાં કાચરી છે, આને કોણ સુખી કરી શકે? અને રોટલો ને મરચું ને છાશ હોય તો કેમ છે, જલસા છે તો એને કોણ દુખી કરી શકે? જુનાગઢમાં તમે આટો મારી આવો તો રાજા માંડલિક પાસે કાંઈ કમી હતી છતાંય દુખી હતો, નરસિંહ મહેતા પાસે કાંઈ હતું છતાંય સુખી હતો, બે એક જ નગરમાં રહેતા હતા. પેલા ને સંતોષ નહોતો, આને સંતોષ હતો. બસ મારા ભગવાને જે આપ્યું છે બસ છે. એક નગરનો રાજા, કમી તો હોય નહીં અને કમી હોય તો સુખની સંતોષની. એને એક હજામત કરવા રોજ સવારે બાલદાઢી કરવા એક હજામ આવે, છેટે દૂર જ રહીએ, નાનકડું મકાન, બે ચાર બાળકો અને પત્ની પોતે, કામ એટલું જ. રાજાને ત્યાં આવે સવારમાં, આવી જાય, બાલદાઢી કર્યા, પગચમટી કરી જાય, તેલ માલિશ કરી જાય, ને જરા મસાજ ને બધું કરીને રાજાને મુજરો કરે, એટલે રાજા એને એક રૂપિયો આપે. એ જમાને પેલો લઈને જાય, પણ પેલો આવે ત્યારે આમ તમને લાગે કે જાણે આમ આનંદની લહેરખી આવતી, એવો હસતો કૂદતો હળવો ફૂલ જણ જાણે આપણે કોઈ ટાયરમાં હવા ભરી હોય, ફૂટબોલનો દડો ઉછળતો ને એવો હળવો ફૂલ થઈને આવે. અને આ નગરનો રાજા છે છતાંય ભારે ખમ, કોઈ સુખ નહીં, કોઈ સંતોષ, કોઈ આનંદ કયા એવું નહીં. અને પેલો આમ બાલમાં હાથ મજમજ આવે, થપથપ આવે, રાજાને બધું સારું લાગે. પણ રાજાને સતત થયા કરે, આને હું રૂપિયો દઉં છું ત્યારે ખાવા ભેળો થાય છે અને છતાંય એટલો બધો સુખી કાંઈ નથી. અને કેવો સુખી મળવા, આવે તો આનંદમાં, જાય તો આનંદમાં, ઘરે જાય તો છોકરાને બૈરા કિલકલાટ કરતા હોય, અને રાત પડે અને ભાઈ ભજનો ઉપાડે તો રાજા પોતાના મહેલમાં સૂતો સૂતો પેલાના રાતના ભજનો સાંભળે. આખો પરિવાર આ રૂપિયો આપે, એમાંથી સીધું સામાન લાવે અને એ સીધું સામાનમાંથી પરિવાર આખો દિવસ જમે, લેર કરે, રાત સાંજ પડે રૂપિયો વપરાઈ જાય અને નિરાયતે ભેળા થઈને ભજન કરે, હરી ભજન, એવી સુખની તડાકર. મસ્તી મેં રહેના સાધુ, માગી નહીં ખાના રે, મસ્તીમાં રહેવાનું, કોઈ પણ માગવાનું નહીં. એ મસ્તી મેં રહેના સાધુ, પેલો વાળંદ ગાય છો, માગી નહીં ખાના રે, અને કોઈ આપી જાય તો તો હજી ટુકડે મેં સે ટુકડા ભઈ દેના, મેરે લાલ લાલ મેરે દિલ મેં સંતો લાગે વૈરાગી રામા, જોયું મેં તો જાગી હો શીલવંત સાધુ ને વારે વારે વંદીએ પાન ભાઈ, એ જેના બદલે નહીં વ્રતમાન ચિતની વૃત્તિ જેની સદાય નીર મળીને, એ જેને મહારાજ થયા છે મહેરબાન. શીલવંત સાધુ ને એવો એક તારા ઉપર ભજનો ગાય, પેલો રાજા છે ને એ આમ સાંભળી રાખે, ઓહો આના સુખ ને શું કેવું ને મારા દુઃખ ને શું કેવું, આની પાસે કાંઈ નહીં અને આનંદ આનંદ ને આનંદ, અને હું કોઈ દિવસ સુખમાં નહીં. પછી તો એને થઈ ગયું કે આનું શું કરવું, કારભારીને વાત કરી, દીવાનજી તકજી મહારાજ મારી પાસે કાંઈ કમી છે? તો ના, તો મને કોઈ જાતનું સુખ નહીં, અને પેલો જો હજામ એક રૂપિયો હું આપું ત્યારે આખું ઘર ખાવા ભેળું થાય, અને શું પણ દિવસ અને રાત આનંદ આનંદ ને આનંદ માળો હરિભજન કરે. હું તો ભજન સાંભળું તોય મને એમ થઈ જાય, આહા હા મને ભગવાને વાળંદ કેમ ન કર્યો. તે આનું કારણ શું એ મને તમે કહો ને કારભારી. કારભારી બહુ હોય છે કે મહારાજ માફ કર્યો, મૂળ વાત એવી છે 99 નો ધક્કો નથી લાગ્યો એને. એ શું એ છે, એને જેદી લાગશે ને તેથી આ બધું બંધ થઈ જાય છે. પણ એ શું એ હું બતાવીશ તમને. અને ભાઈ એને અજમાવ્યું, જોજો આ 99 નો ધક્કો બધા લાગે છે, બહુ મજાની વાત છે. દિવાનજી એ કારભારીએ શું કર્યું, એક કોથળી ને ત્યારે ચલણની સિક્કા ને 99 રૂપિયા એ કોથળીમાં ભર્યા બાંધ્યા, અને વહેલી સવારે પેલા હજામના બારણા આગળ કોથળી મૂકી દીધી 99 રૂપિયા. હવે એનો જોજો કેવો ધક્કો લાગે છે. પેલો વાળન સવારે ઉઠ્યો અને ભટકાઈ કોથળી જોયું, અરે આ શું, જ્યાં ખોલ્યો રૂપિયા ગણ્યા 99, ખુશ થઈ ગયો, ખુદાને દિયા છપર ફાડકે દિયા, રૂપિયો તો કોને કડવો લાગે. જૈન ઘરમાં મૂકી દીધા, અને ભાઈ મોજમાં મસ્તીમાં જે આવતો તો એનાથી વધારે વાવાઝોડા જેવી મસ્તી સાથે આવ્યો. રૂપિયા એક સાથે મળી જાય, તમારે શેર બજારમાં મોટું આમ લદ્દો મળી જાય, પછી તમારે 2-3 શર્ટના બટન તૂટી જાય. એવો ખુશ થતો થતો આવ્યો, અને પેલા રાજાને થઈ ગયું કે આ તો વધારે મસ્તીમાં આવી ગયું. એને કઈ ખબર નહીં, દિવાનજી જોઈ રાખે. એક રૂપિયો આપ્યો, ખુશ થઈને ઘરે ગયો, પણ એ જ્યાં ઘરે પહોંચ્યો 99 દેખાણ, કે મારા 99 છે. 99 સારો આંકડો ન કહેવાય, 100 હોવા જોઈએ. એટલે પેલો આપ્યો તો ને એ કોથળીમાં નાખ્યો. કેટલા થયા, ખાવું શું, એક રૂપિયો આપતા તેમાંથી ખાતા હતા. એટલે ઘરવાળા કે જાઓ 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 દૂધ લઈ આવો, સીધું સામાન લઈ આવો, કઈ રોટલા શાક જે કઈ લઈ આવો. નહીં આજે કઈ નહીં. અરે ભૂખ્યા ભૂખ્યું રહેવું પડે તો ક્યારેક, કેમ ગરીબ લોકો નથી રહેતા, અને આ તને નથી ખબર 99 છે તેમાં 100 કરવા પડે. પણ એને ભેળા નહીં, તનને ખબર પડે. અમે છીએ કાલ સવારે છોકરા મોટા થઈ જશે, એના વીરા વરાવા પરણાવા, એ છોકરા ચડ્યું વગેરે રખડે સારું લાગે, કંઈક ઘરમાં હોય તો વ્યવસાય થાય, નહીંતર ઘણા નથી 40 વર્ષના વાહડા જેવા રખડતા, પૈસો હોય તો થાય બધું. અરે પણ આ તમને શું થઈ ગયું, શું થઈ ગયું કઈ નહીં, રૂપિયો છે જે ભગવાને દીધો તો બસ ભાગ ખુલી ગયું છે. આપણે આખો દી ભૂખ્યા તો કકળાટ થાય જ ને ભાઈ. બીજે દિવસે આવ્યો, થોડો ફેર પડી ગયો, ભૂખ તો ભાઈ મોઢાનું ઓયલું જ કરી નાખે. રાજાને થયું કે આજે કઈક મસ્તી ઓછી થઈ ગયો. રૂપિયો આપ્યો ગયો, ઈચ્છા તો થઈ શુભ વસ્તુ 101 થાય, પણ હવે જો આજે મૂકી દઈશ તો મારે કઈ ભૂખ ખગી તો થોડી થાય. અને આ છોકરા એટલે આ વાલો આજે વાપરીએ, એક દી વાપરે એક દી એમાં નાખે, ફરજિયાત ધારણા પાણા શરૂ કર્યા. ફરજિયાત પછી ચાલુ દિવસ જમવામાં એમાંય કાપકૂપ આવી, સવાર થાય રૂપિયો આવે છોકરાને ભેળા કરે, ચાલો જેને સવારમાં શિરામણી કરવી હોય એટલે નાસ્તો સવારનો, એને ન કરવી હોય જેને શિરામણી એને હું 25 પૈસા આપીશ. છોકરાને 25 પૈસા તો બહુ કહેવાય, એટલે 4 છોકરા ચારેને 25 પૈસા આપે. છોકરા પૈસા મળ્યા એટલે સવારનો નાસ્તો છોડી દે, બપોરે જમાડે, સાંજ થાય એટલે કે હાલો જેને જમવું હોય 25 પૈસા પાછા આપે. આમ રૂપિયો ફેરવે, સવારે આપે સાંજે લઈ લે, એકટાણું કાપી નાખ્યું બોલો. એના આઈડિયાની વાત મૂકી દો લોભિયાઓને, બચાવવા જ માંડ્યો ગમે તેમ કરી, 151 પહોંચાડી દીધું. છોકરા બિચારા બટન લહેરી જાય કેડે, આ હા લંઘાઈ ગયો. રાતના ભજન થઈ ગયા બંધ, કકળાટ થાય 12 વાગ્યા સુધી બે માણા બધો બેઠા આવે એવા લડે, તું આવો છો એટલે કે તમે આવા છો, પરિણ્યા હોય તઈ કે તું મારીને તમે મારા, તું મારીને તમે મારા, તું તમે નીકળી જાય મારા મારી રહીએ પછી. હવે તો ઝઘડો થઈ ગયો રોજનો. તે રાજા ખુશ થઈ ગયો. એને કારભારીને કીધું, કારભારી તમે શું કર્યું? કઈ નહીં મારા, થઈ ગયો ને તમારે જેવો છે ને. હવે કઈ ભજન ભજન ગાય છે? અરે કાંઈ બાજતા, એટલે ભજન ગાતા નથી, હવે ભગડાટી સંભળાય છે બસ. ત્યારે હવે આનંદમાં આવે છે, નારે ના રોતલ ચહેરો, છોકરાઓ જોવે ત્યાં જોયા કરતા હોય છે આમ. આ જયારે ડોળા કાઢીને એની સામે જોઈ રાખતો હોય, રાત્રે ઝઘડા સિવાય કાંઈ નથી, જિંદગીમાં મજા વહી ગઈ. બસ મહારાજ, આ નવાણું નો ધક્કો છે. નવાણું સિમ્બોલ છે, પણ માણસને પૈસો ઘટતો નથી પણ આંકડો ઘટે છે. હા, એ હવે આ થોડોક વધી જાય ને, થોડોક વધી જાય, એ વધી જાય પછી એને વ્યાજ મળે ગણવા. વ્યાજ હોય, વ્યાજ નહીં મૂકે પછી એનું વ્યાજ ગુણે, એમાં નવરો જ ન થાય. અને એની ગણતરીઓ તો પછી તમે જુઓ છો ને, લોભીની ગણતરી. એક જણાને દોસ્તારને કે મારી પાસે 1 કિલો મધ છે, 10 વર્ષથી છે. બોલો કે 10 વર્ષથી મધ છે તે એવું ને એવું? હાલજી ચાખવા દેજે. લે ચાખીએ તો ક્યાંથી રહીએ 10 વર્ષ? ચાખીએ તો 10 વર્ષ કેમ ચાલે? લ્યો રાખી જ મૂકવાનું ને શોકેશમાં. એટલે એના હિસાબ કિતાબ જુદા હોય. એક મહાત્માજી એક જણા ઘરે આવ્યા તો એટલો બધો દુઃખી ને, એટલે મહાત્માજી કહે, એટલે અમે તારે ઘરે આવ્યા ને તને આનંદ કેમ નથી? એ મહારાજ તમને શું અમારે અમારા ઘરની વાતો કે, પણ કોને બીજું શું, હવે રોટલો તમારો ખાધો છે, કાંઈક સુખ દુઃખમાં ભાગ પડાવી થાય તો વાતચીતથી, આમ તો નહીં. મહારાજ એવું છે ને, મારા ધંધામાં 5 લાખની ખોટ ગઈ છે. હવે એ જમાને 5 લાખ, એટલે આજના 50 લાખ. એટલે વિચાર મહાત્માને તેથી બહુ થાય ને, 5 લાખની ધંધામાં ખોટ ગઈ. મહાત્માને અરર થઈ ગયું, 5 લાખની ખોટ જાય તો બહુ દુઃખ થાય, સ્વાભાવિક છે. ત્યાં એની પત્ની રસોડામાંથી આવી પેલા ગરધણી. એ બાપજી એનું કશું માનતા નહીં, એનો સ્વભાવ જ એવો છે, મને આવી ખબર હોતો આને પરણત જ નહીં. અરે બેન શાંતિ, શાંતિ શું રાખે? 5 લાખનો ફાયદો થયો છે, છતાં ઈ કે છે ખોટ ગઈ છે. હવે તું બેસ, તને શું ખબર પડે? અરે મને ન ખબર પડે, અમને ખબર પડે. મહાત્મા જે જોડી લઈ લીધો, આ ભાઈ બાજવા મળે તો આપણો ગાંડ નીકળી જાય, કે રૂપિયા ને ના આપણે લેવા દેવા વગર કૂટી નાખે, અને કાલે વારે કોર્ટમાં આપણે ભેળા કરે. હાલો સાક્ષી હતા આ મહાત્મા જે હતા, સાક્ષી હતા. એ ઉભા થઈ ગયા, હલતા થઈ ગયા નવાણીઓ. એટલે મારા શિક્ષાપત્ર માં લખ્યું સાધુ ને, કોઈનું જામીન નહોતા આવું. મહાત્માજી ઉભા થઈને હાલવાન ચા પેલા બેન કે, મહાત્માજી આંબળો ખરા, હું તમને સાચું કહું છું, આને ફાયદો થયો છે, આને તમે સુધારો કાંઈ, નહીં તો દુઃખી થઈ થઈને મરી જશે. બેસો, મહેરબાની કરીને બેસો. બેસાડ્યા, બોલો બેન, એનું સાંભળતા ને મારું સાંભળો. એટલે વાત કરી મહાત્માજી. મૂળ એવી છે, એમણે જે ધંધો ચાલે છે એ ધંધામાં એણે નક્કી કર્યું હતું કે આ વર્ષે મારે આ ધંધામાં 10 લાખ મળે. એ 10 લાખને બદલે એને 5 લાખ મળ્યા, એટલે 5 લાખની ખોટ માને છે. હવે આનો ઈલાજ કરો કોઈ? અને આવા નમૂના હોય છે, નથી હોતા એવું નથી, આ કઈ ખાલી બોલી વાત નથી, હકીકતમાં આવા હોય છે. ઘણા વર્ષો પહેલા એક જાણે 22 લાખની લોટરી લાગી તો ગવર્મેન્ટે 2 લાખનો ટેક્સ નાખ્યો કે 2 લાખ તમે સરકારને આપી દો, 20 લાખ તમારે. તે ઓલે ને એટેક આવી ગયો, 2 લાખ, અને એમાં મરી ગયો. એટલે 2 લાખ દઈ દે, 20 લાખ તો છે, પણ એ જેને અસંતોષ છે એને જે છે એ નથી દેખાતું, અને નથી એના ઉપર નજર માંડે છે. તમે જુઓ ને, આપણી બહુ સીધી સારી વાત, મુખમાં દાંત કેટલા હોય? 32. ક્યારે આપણને કોઈ મહેસૂસ થાય છે? 32 દાંત છે, એ છે એમ ચાલે જ રાખે છે ને. જીભ કોઈ એવી કેર લે છે? કાંઈ નહીં. આપણે કાંઈ કેર લઈએ છીએ, યાદ કરીએ છીએ, રોજ ગણીએ છીએ, સવારમાં ઉઠીને અરીસામ જોઈને 1, 2, 3, 4 રાતમાં એકાદો ગુમ નથી થયો, કાંઈ છે. પણ એમાં 32માંથી એકાદો દાંત પડી જાય, તમે જુઓ વારે વારે જીભ ત્યાં જ જાય. તમે જો ફરી ફરીને ત્યાં જ જાય. એટલે આ 31 ઉભા છે તેને આજુબાજુ આટા મારને, પણ નહીં, વારે વારે ઓલા ખાડામાં જ જાય. જે છે એને માણસ કોઈ દિવસ માણતો નથી. બહુ સરસ મજાની એક પંક્તિ છે, બે પંક્તિ છે. શોધતા શોધતા સાંજ પડી અને ઝંખતા ઝંખતા જાય, આંખોમાં જાય આવી જાય ને, શોધતા શોધતા સાંજ પડી ને ઝંખતા ઝંખતા જાય, મળ્યું તેને માણ્યું નહીં ને ખોયા તણો ખચકાટ. અરે જીવતું અંતર ને અજવાળ, જીવતું અંતર ને અજવાળ. જે છે એને માણને પણ લોભિયા અસંતોષી, એની પાસે જે છે એનો આનંદ લઈ શકતા નથી, અને નથી એની જ માથાકૂટ માખી જિંદગી કાઢી નાખે. એટલે કહ્યું છે, આને આપણે બીજી રીતે પણ લઈ શકીએ કે ભજન કરવું હોય તો સંતોષ રાખો. અસંતોષ હશે કોઈ ભજન નહીં કરી શકે. આ છે સંતોષનો સીધો અર્થ શું છે? અલમ બુદ્ધિ. સંસ્કૃતમાં અલમ બુદ્ધિ એટલે બહુ થઈ ગયું, જે કાંઈ મળે ઓહો બહુ થઈ ગયું, જે કાંઈ મળે ઓહો બહુ થઈ ગયું, બસ તો જ ભજન થાય. નહીતર ભજન ના થાય, ભજન ના થાય. ભજન થાય નામ લે તો નામની હારો હાર પાછી પ્રાર્થના થાય, હજી દેજો હજી દેજો હજી દેજો. ઠાકોરજી કે કેટલું દેવું, તને ધરવ જ નથી. નહીં ઘણા લોકો ભજીયા ખાય ભજીયા ખાય, એટલા બધા આંગળી નાખીને તો ભજ્યું નીકળે. બોલો એને કેમ પહોંચવું જેને આ ભૂખ કરતા આગળ વધી જાય. એક જણો ખાતા ખાતા આડો પડી ગયો, મરું મરું થઈ ગયો. આ ખરેખર તમે આ યુપીમાં જે ભૈયા છે ને અત્યારના એવા જે ગોલા હું આપણે મથુરા ચોબાન એ બધા, હા જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ. લે ખાતા ખાતા મરી જાય એના કુળમાં વખાણ થાય. વારે વા મરજ છે શું. અને આવા હોય પડી જતા મરી જતા ઘણા મરી જતા, હા ખાતા ખાતા મરી જાય. તે ખાતા ખાતા આડો પડી ગયો. તો એ વખતે કઈ લગ્ન પ્રસંગમાં એક વૈદરાજ છે, તરત એની પાસે ખલેચી છે, દોડીને આવીને કીધું ભાઈ હવે છે આલો એક ગોળી ખાઈ લો તરત સારું છે.
ગોળીની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ,
હજી એને લાડવો ખાવો છે. આ સુખી થાય આ એજ ઇટ ઇઝ. આપણે આવું સંપત્તિમાં છે, જરા કઈ ગેપ મળે ને તો હજી બે પૈસા કમાઈ લઉં, હજી બે પૈસા લઈ લઉં, એને કોઈ દિવસ સુખ ન થાય. અલમ બુદ્ધિ બસ જે છે બહુ છે, બહુ છે, ઘણું છે ઘણું છે. એનાથી ભજન થાય, એનાથી સુખ આવે બસ. પણ વિચારે તો જ. મેં તમને પેલા એક વાણિયાની વાત કરી હતી વેપારીની, કે સાત પેઢીનું ગણીને એને રાખ્યું, આઠમી પેઢીનું શું. પણ મજાની વાત તો મેં ત્યાંથી અધૂરી રાખી હતી, આઈટના માટે જ પ્રી પ્લાન હતો, અહીંયા મૂકવી છે. બહુ મજાની વાત છે. પછી એની પત્ની બહુ બહુ ડાયું શાણી. ઘરમાં બે પાત્રો છે, એમાં એક જરાક કોયલું હોય તો એક ડાયું હોય ને એક ડાયું હોય તો ઘણું એક ઉલટું ખોપડું હોય. પત્ની બહુ ડાયું, એને બિચારાને ચિંતા થાય કે આને કેમ મારે સમજાવવા કે સાત પેઢીનું છે ને આઠમીની ચિંતા કરે છે કે સાત પેઢીનું આઠમી પેઢીનું શું. પણ ભાઈએ છે ને બહુ મજાની જે તરકીબ કરી. એટલે ઘરે આવ્યા સાંજ પડવાની વાર હતી, આરતી તાણું થવાનું હતું, એટલે આવો બારસનો અમાસનો દિવસ હોય ને એટલે એકાદશીની રાત કે એવું કંઈ હશે બસ આજના જીવ દિવસ જેવું. તે એક થાળીમાં સીધું બ્રાહ્મણને જમાડવા માટે લોટા દાળ શાક આ તે ઘી બધું ભરી અને રૂમાલ ઢાંકી અને પતિદેવ ગમે હોય દેવ જ છે ને એને પતિદેવને કહ્યું, લ્યો અરે દુર્ગાશંકર મહારાજ છે ને ચોરાની પૂજા કરે, હા આજનો પર્વનો દાડો છે અને કાલનું બારસનું પારણું, એવા બ્રાહ્મણને જમાડીએ ને તો તમારી મનોકામના પૂરી થાય. તમારે આઠમી પેઢીની ચિંતા છે ને તો આશીર્વાદ મળી જાય. મને દેતા આવડે છે પણ આ તો તમારે હાથે આપો તો તમને આશીર્વાદ મળી જાય ને તો તમને આઠમી પેઢીની ચિંતા મટી જાય. હે હા એટલે આ એવો પર્વ દિવસ છે એટલે તમારે જાતે જાઓ નોકર નહીં અને બ્રાહ્મણને આ સીધું આપી આવો. એટલે બ્રાહ્મણને આપશો, આ બ્રાહ્મણ આશીર્વાદ આપશે, સ્વસ્તિ થજો કલ્યાણ થજો સારું થજો બસ તમારું કામ થઈ જાય. બ્રાહ્મણો શું ન કરે, ખુશ થઈ ગયો વેપારે તો બરાબર ને ધોતી બધું કસકસાઈ બધી લઈને લાય લાય તો તમારું કામ થઈ જાય. એ સીધાની થાળી ઉપાડી, સીધું સારું આપવું નહીં બહેનો ક્યારેક ક્યારેક એવો પ્રસંગ હોય ને પછી સીધું લઈને પછી બહેનો હાલ્યા જતા હોય, મંગળિયા ગીત ગાતા જતા હોય, હાથમાં બધા સીધા રહી ગયા હોય, પણ એ સીધું હોય ભાઈ આમ જુઓ ને તો બહુ વાંકું હોય, અવડીક વાટકી હોય, ભેંસના ડોળાને જે માલ્યો જરીક તેલ તગમગે, જરીક તેલ હોય એટલોક લોટ મૂક્યો હોય, કૂતરું હુંગીન વિયો જાય એવા બે રીંગણા મૂક્યા હોય અને ગોળ મૂક્યો હોય, પણ વર્ણન ન થાય, નો વર્ણન થાય. પાછા વાળા મંગળી આઘાત ગાયો,
રામે શિવ ધનુ છે ભાંગે રે,
સાંભળો તો ખરા પણ
સદી સીતા ને વરિયા શ્રી રામ રામ શિવ ધનુ છે ભાંગ્યો રે.
ત્યાં મંદિર આવી ગયું, પૂજારી ખીજાણો, એ રામે શિવ ધનુષ ભાંગ્યું, ભલે ભાંગ્યું, પેલા ગોળ ભાંગી દો, અમે આખો ઘર મંડીએ તો નથી ભંગાતો, ક્યાંથી ગોતીને લાવો છો? પણ આ તો શેઠાણી બહુ સારો ભાવથી સીધો આપ્યો હતો, આ તો વચમાં કહી દેવાય ને, એટલે સારું સારું દેવું ઠાકુરજીને એમ. તમે મને હું આ તો એક ખાલી આમ નહીં આમ સિરિયસલી કહું, આજુબાજુ અમે ક્યારેય નીકળીએ ને કેવા મજાના સફરજન, કેવા મજાના જામફળ, કેવા રેકડીમાંથી દડી જાય એવા દાડમ ને એવું બધું, મંદિરમાં જઈ અવડા અવડા દાડમ, અવડું અવડું જામફળ, એમાં અડધામાં તો ચાંદી હોય ને અડધામ માંડ માંડ સારું હોય, તે હુંઘીને તણદી છૂકવું આવે આપણને, તે આવું શું કામ દેતા છે? અને ઘરે લઈ જાય ટનાટન બિગ બજારમાંથી સારામાં સારા રેકડીમાંથી આગા વાગા તારવી અને સરસ મજાના ઘરે લઈ જાય, અને પાછા કે હે ભગવાન અભિરે ભરજો, આમાં હું અભિરે ભરે, જોજો ને તમે જોજો, આ અમારું ખોટું હોય તો તમે કહેજો, અમે તો જોયા રાખતે ને અમારે એ જ ભાગમાં આવે. હાલો કે એકાદશી છે તો કઈક ફ્રૂટ ખાઈ, જ્યાં જાય તો અમારા માટે બેઠા હોય આમાં, આમ આખો દી અહીં પીડ્યા હોય, સાંજે નહીં આવે, એક તો એના માલા માલ ગોતીને કાઢ્યા હોય. એટલે ભાઈ ઠાકોરજીને કંઈક સારું દો, સારું ઠાકોરજીને દો તો અમે સારું પામીએ. અચ્છા ભાઈ સારું દેનારા ઘણા છે, પણ આ તો એમ કે ઠાકોરજીને અમારે કંઈ ખાવું છે, ખાવાની કંઈક ખોટ છે એવું થોડું છે, ના પાડી એટલું આવતું હોય, પણ આ તો એમ કે ઠાકોરજીને સારું આપીએ, આપણો બાપ છે એ જ આપણને અન્નદાતા છે, આપણે એની આગળ સારું નહીં મૂકીએ તો. હું કહું છું ને ભલે એક બાજુ મને ગમે નહીં, એક બાજુ એમ પણ થાય આ મોટા મોટા દેવ મંદિરો હોય તો ઠાકોરજીને કેવા આડવા છે, પણ છતાંય વાત કરી દઉં, અરે સરસ મજાના કરોડોના મુગટ ને ઘરેણાના તે બધું ધરાવે છે ને, આપણને એમ થાય કે આટલું બધું મંદિર આમ શું કામ, એક વાત સાચી. બીજી બાજુ એમ થાય દુનિયામાં નગતા લોકો ફિલ્મ એક્ટ્રેસ અને બધા કરોડોની જ્વેલરી પહેરીને ફરતા હોય, ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ આપણો બાપ છે, એને આપણે શણગાર ન કરી તો કોને કરીએ, એટલે એને તો હોય જ ને. હે કોઈ કોઈ એક્ટ્રેસના બંગલા જોવા, એક્ટરના બંગલા જોવા માટે લોકો જતા હોય ખાસ, તો આપણા બાપના એવા ભવ્ય મહેલો જેવા મંદિરો હોય કે ત્યાં લોકો આવીને ચકરી ખાઈને પડી જાય કે વાહ પ્રભુનો દરબાર તો જુઓ, એટલે એક બાજુ હોવો જ જોઈએ, કેમ ન હોવો જોઈએ, હોવો. છતાં વિવેક પણ છે કે ઠાકોરજીને ચરણે આવતું હોય એમાંથી ગરીબોની સેવા થાય, ગાયોની સેવા થાય, સંસ્કૃતિનું રક્ષણ થાય, એ બધું થાય, ભોગવિલાસ નહીં. પણ એક બેઠો છે રાજા ધીરાજ, આ હરિકૃષ્ણ મહારાજ હોય, ગોપીનાથજી મહારાજ બિરાજતા હોય, આમ જોઈને તેમ તો થાય ને કે વાહ તમે દર્શનાર છો ને, અહીંયા હીરાન, અહીંયા હીરાન, અહીંયા હીરાન, અહીંયા હીરાન, અહીંયા હીરાન, તો પછી આ હું એમનું કોરો ઉભો રે, એને કાંઈ જોતું નથી, પણ એ ભક્તોને ભાવ થતું છે ને, મારે એને કંઈક આપવું જ છે, આપવું જ છે, આપવું જ છે, આપવું છે. થાય જામનગરમાં એક સોની આવતો ને 65% બહુ સુખી થઈ ગયો ને, જોજો આપણે હંમેશા ભગવાનને દુઃખમાં જ ભાગ પડાવવા જાય છે, સુખમાં કોઈ દી ભાગ નથી પડાવવા જાય, તમે કોઈ એવી પ્રાર્થના તમે જોજો તપાસો, ક્યારે એમ ભગવાનની પાસે આવીને કીધું હે મહારાજ સુખ બહુ છલકાય છો, માગજો કાંઈ જોતું હોય તો.